અકળ દેહોત્સર્ગ લીલા ને અંતિમ દર્શન. આ પૃથ્વી પર બાપાશ્રીએ દ્રષ્ટિગોચર થઈ અનંત કોટી મુક્તના સ્વામી અને સદા સાકાર દિવ્ય મૂર્તિ જે શ્રીજી મહારાજ તેમનું સર્વોપરીપણું પ્રવર્તાવ્યું. તદુપરાંત એ મૂર્તિમાં અનંત અનાદિમુક્ત દિવ્ય સાકારપણે રસબસ રહ્યા થકા અનંત કલ્પથી અખંડ દિવ્ય સુખ ભોગવી રહ્યા છે એવા શ્રીહરિના ગૂઢ રહસ્ય જ્ઞાનની અનેકને અનુભવ દ્વારા પ્રતીતિ કરાવી. અનાદિમુક્તની આવી અલૌકિક સ્થિતિ કરાવવા પોતાનો આગ્રહ દરેક પ્રસંગે જણાવતા આ સર્વે કાર્ય હવે પૂરું થયું માની શ્રીજી મહારાજની ઈચ્છા અનુસાર પોતે આ લોકમાંથી અદ્રશ્ય થવાનો દ્રઢ વિચાર કરી લીધો હોય તેવી રીત જણાવવા માંડી. સંવત 1984ના અષાઢ સુદ એકમને દિવસ બાપાશ્રી પોતાની નવી વાડીએ બેઠા હતા ત્યારે બાપાશ્રીના પુત્રો પૌત્રો તેમજ વૃષપુર તથા આસપાસના ગામોના હરિભક્તો બાપાશ્રીના દર્શન કરીને પાસે બેઠા. તે વખતે બાપાશ્રીએ પોતાને અંતર્ધાન થવું છે તે નિમિત્તે ભલામણ કરવા લાગ્યા જે હવે હું અક્ષરધામમાં જઈને મહારાજની મૂર્તિમાં બેસીશ ને મહારાજની મૂર્તિમાં રહીને સુખ ભોગવીશ અને તમે સર્વે શ્રીજી મહારાજની આજ્ઞામાં રહીને ભજન કરજો. તમે સર્વે મારા છો, તમને સર્વેને મૂર્તિમાં રાખ્યા છે ને મૂર્તિરૂપ છો. હું તમારા ભેગો રહીશ ને તમારી રક્ષા કરીશ. આગળ દેશકાળ કઠણ આવશે. હું અંતર્ધાન થયા પછી કેટલીક ઉપાધિ આવશે ત્યારે તમારી પરીક્ષા થશે. અત્યારે તો તમે સૌ અમારી છાયામાં કિલ્લોલ કરો છો, દર્શન સમાગમનું સુખ લો છો ને તે દિવસ તે સમયમાં પણ જો તમે શુરવીર થઈને ઉપાધિને ગણશો નહીં ને અમારા કહેવા પ્રમાણે શ્રીજી મહારાજની ઉપાસના સર્વોપરી સમજીને કથા વાર્તા કરશો ને આજ્ઞામાં રહેશો તો અમે રક્ષા કરશું, તમે કાંઈ મૂંઝાશો નહીં. જેમ વાયુ વરસાદનું ગમે તેટલું તોફાન થાય પણ મોટા પર્વતને કાંઈ અડતું નથી તેમ તમને પણ તે ઉપાધિ કંઈ અડશે નહીં એમ હું રક્ષા કરીશ ને અંતે મૂર્તિમાં રાખીને મૂર્તિનું સુખ ભોગવાવીશ. આ અમારા વચન સત્ય માનજો. સૂર્ય ફરે ચંદ્ર ફરે પણ આ અમારું વચન કોઈ દિવસ નહીં ફરે. અમે જે જે લીલા કરી છે તથા આશીર્વાદ આપ્યા છે તે સર્વે સંભાળી રાખશો. બોલશો માં જરૂર બોલશો માં. બાપાશ્રીના આવા હિંમતના અભય વચન જીવમાં ધારીને ખિન્ન હૃદયે તે સર્વે હરિભક્તો પોતપોતાને ગામ ગયા. બાપાશ્રી પણ ગાડીમાં બેસીને પોતાના સેવકોએ સહિત ઘેર આવ્યા. પછી બાપાશ્રીએ એમ ધાર્યું જે હું મંદવાડ ગ્રહણ કરીશ તો સમીપના ભક્ત તુરત ભેગા થઈ જશે ને મને રહેવાની પ્રાર્થના કરશે. પછી દૂર દેશના ભક્તજનો તથા સદગુરુ વગેરે સંત આવી પહોંચશે ને તેઓ પણ મને રહેવાની પ્રાર્થના કરશે. તે સર્વેનો અનાદર કરીને અંતર્ધાન થવું તે સારું નહીં, માટે કોઈ ન જાણે તેમ કરું જેથી કોઈ પણ મને રહેવાની પ્રાર્થના કરી શકે નહીં. માટે હવે તો તુરત જ આ મનુષ્ય લીલા સંકેલી લઉં. આમ વિચારી બાપાશ્રીએ અષાઢ સુદ ત્રીજને દિવસથી પ્રકરણ ફેરવ્યું. સવારમાં નાઈ પૂજા કરી મંદિરની ઓશરીમાં જ્યાં રોજ સભા થતી ત્યાં પોતાના આસને સૂઈ રહ્યા. સમય થયે હરિભક્તોએ કથા કરી પણ પોતે કાંઈ બોલ્યા જ નહીં. સૌને એમ જે આજે બાપાશ્રીને શરદી જેવું છે. પછી જ્યારે ઘેર ઠાકોરજીને જમાડવા ગયા ત્યારે પણ મને આજ રૂચિ નથી એમ કહી થોડી ખીચડી અને છાશ જમ્યા. પાછા મંદિરમાં આવી ઓરડે સૂતા. તે સાંજે હળવે હળવે ઘેર ગયા. રાત્રે સભામાં આવ્યા પણ એમ જણાય જે આજે બાપાશ્રીને શરીરે ઠીક નથી. એમને એમ સભામાં કથા થઈ રહી ત્યાં સુધી બેઠા. પછી ઉઠતી વખતે ઊભા થઈ સભાને હાથ જોડી જય સ્વામિનારાયણ કર્યા. તે વખતે લથડિયું આવી ગયું તેથી સેવક પ્રેમજી ને પૌત્ર જાદવજી ભાઈએ હાથ ઝાલ્યા ને ઓરડામાં આસન પર લઈ ગયા. થોડી ટાઢ લાગતી હોવાથી બાપાશ્રીને ચોફાળ તથા ગોદડું ઓઢાડ્યા. કોઈ હરિભક્તો આવે અને પૂછે તે સૌને એમ કે જે જરા ટાઢભાઈ છે તે હવે ગોદડું ઓઢીને સૂતા સૂતા મહારાજને સંભાળશું, એટલે વાંધો નહીં આવે, એમ સૌને કહેતા બાપાશ્રી પોઢી ગયા. બાપાશ્રીના દીકરા બંને ઘણીવાર બેઠા ને સેવા કરતા કરતા 12 વાગ્યા એટલે સર્વે સૂતા. 1 વાગ્યાના સુમારે બાપાશ્રી અચિંતાના બેઠા થઈ ગયા ને પાસે સૂતેલા સેવક પ્રેમજીને જગાડી તેના ઉપર ખૂબ રાજીપો જણાવ્યો. સાથે સાથે પોતે અંતર્ધાન થવાના છે એમ જણાવી એ વાત કોઈને પણ જણાવવાની ના પાડી ને કહ્યું કે હમણાં તું કોઈને કહીશ તો હું તારા ઉપર રાજી નહીં થાઉં. સ્વામીશ્રીને ખબર આપવાનું પૂછ્યું તો પણ ના પાડી. આ સાંભળી પ્રેમજી અત્યંત ઉદાસ થઈ ગયો. બીજે દિવસે એટલે કે અષાઢ સુદ ચોથને રોજ સવારે શરીરમાં ઘણી અશક્તિ જણાવી. નાવા જવા માટે પણ માચીમાં બેસીને ચોકમાં આવ્યા. પછી નવડાવી પૂજાના દર્શન કરાવીને જમવાનું પૂછ્યું તો પણ ના કહી. છેવટે ખૂબ આગ્રહ કર્યો એટલે સાકર નાખેલું કઢેલું દૂધ મહારાજને ધરાવીને થોડું પીધું. પછી કહે જે ગરમી બહુ થાય છે તેથી વાડીએ લઈ ચાલો તો ઠંડક થાય. પછી વાડીએ જવા ગાડી બોલાવી ને ગાડીમાં બેસાડ્યા ત્યારે પોતાના બંને પુત્રો જે કાનજીભાઈ ને મનજીભાઈ તેમને પાસે બોલાવીને કહ્યું જે હવે મારા દેહનો નિર્ધાર નથી તેથી તમે સૌ ખબરદાર રહેજો, તમે મારો ચીલો રાખજો, મૂર્તિથી ક્યારેય જુદા રહેશો નહીં, ધ્યાન ભજન કથા વાર્તા નિરંતર કર્યા કરજો, તમે મૂંઝાશોમાં હું જાઉં તેવો નથી, સત્સંગમાં અખંડ રહ્યો છું, મૂર્તિથી ક્યારેય જુદો રહેતો નથી, પણ તમે હવે આમ નહીં દેખો. આવા વચન સાંભળી કાનજીભાઈ મનજીભાઈ તથા પાસે ઉભેલા અન્ય સૌ અતિ ઉદાસ થઈ ગયા ને સૌના નેત્રમાંથી જળ પડવા લાગ્યા. તે સર્વેને બાપાશ્રીએ કહ્યું છે તમે કોઈ દિલગીર ન થાઓ, તમને સૌને મૂર્તિમાં રાખ્યા છે તેથી આપણે સદાય ભેળા જ છીએ, એમ કહીને કાનજીભાઈ તથા મનજીભાઈને બહુ ઉદાસ જોઈ બોલ્યા છે સ્વામી ઈશ્વર ચરણદાસજી આવશે ત્યારે તમને બધું ઠીક કરી દેશે, એમ ધીરજ આપી વાડીએ પધાર્યા. વાડીમાં કૂવાના થાળામાં બેસી શરીર પર ખૂબ પાણી રેડાવ્યું, પછી ધોતિયું બદલાવી ખાટલા પર સૂતા. જમવાની રૂચિ ન હોવા છતાં ખૂબ આગ્રહને લઈને 1 ગ્રાસ જમ્યા. પછી લઘુ કરી નાહવાની રૂચિ જણાવી તેથી થોડી વાર નવડાવ્યા. ત્યારબાદ માચીમાં બેસાડી બાપાશ્રીને ઘેર લાવ્યા. બહુ નાયાથી ઠંડક થઈ ગઈ છે એમ જાણી પાતળી રાબ કરી લાવ્યા ત્યારે બાપાશ્રી કે હવે મને 1 મૂર્તિના સુખ વિના બીજું કાંઈ રૂચતું નથી, માટે કોઈ જમવાનું પૂછશો નહીં, એમ કહી પોઢી ગયા. પછી તો કોઈ હરિભક્તો જય સ્વામિનારાયણ કહીને બોલાવે તો નેત્ર ઉઘાડી સામું જોઈ તરત જ નેત્ર મીચી દે. લઘુ કરવા ઉઠે ત્યારે સેવક લઘુ કરાવતા ને પાણી પીવું હોય ત્યારે સાન કરે એટલે સેવક પાણી પાતા, પણ કોઈ સાથે વાત કરે નહીં. રાત્રિએ ઘણી પ્રાર્થના કરી બાપાશ્રીને દૂધ પાયું, તે થોડું પીધું ને જાગ્રત થઈ અમૃત નજરે કૃપા કરી સૌના સામું જોયું. તે સમયે જે સંત હરિભક્તો પાસે હતા તેમણે બાપાશ્રીની અતિ પ્રસન્નતા જોઈ ચંદન કુમકુમ તથા પુષ્પથી પૂજા કરવા ઈચ્છા કરી. શ્રીજી મહારાજની મૂર્તિ આગળ ઘીનો દીવો તથા અગરબત્તીનો ધૂપ કરી મૂર્તિને હાર પહેરાવ્યા. પછી બાપાશ્રીને પણ ચંદન ચર્ચી કુમકુમના ચાંદલા કરી પુષ્પના હાર પહેરાવ્યા. પછી આરતી ઉતારી સૌએ દંડવત કર્યા. તે સમયે બાપાશ્રીએ સૌના ઉપર પ્રસન્નતા જણાવી હોય તેમ સામું જોઈ રહ્યા. સૌએ પ્રાર્થના કરી તો પણ કાંઈ બોલ્યા નહીં. નેત્ર મીચી દીધા તે જાણે સમાધિ થઈ હોય ને શું, તેમ ઘણી વાર દર્શન આપ્યા. પછી સૌ બાપાશ્રી સામું જોઈ ઊંચે સ્વરે ધૂન કરવા લાગ્યા. આખરે સૌને મૂર્તિના સુખે સુખિયા કરી અતિ દયાળુ મૂર્તિ બાપાશ્રી પોતાનો લીલા વિગ્રહ બંધ કરી આ લોકમાંથી સંવત 1984 ના અષાઢ સુદ ચોથની રાત્રિએ 1 વાગે અંતર્ધાન થયા. વીજળીના આંચકા જેવા આ આઘાતજનક સમાચાર વાયુ વેગે ગામે ગામ પ્રસરી ગયા. દિવસ ઉગ્યા પહેલા તો 24 ગામની મંડળીઓ તથા હરિભક્તો જ્યાં જેને ખબર પડી ત્યાંથી ગાંડા ઘેલાની માફક ઉતાવળા આવ્યા. દિવસ ઉગ્યા સમયે તો 8-10 હજાર જેટલો સંત હરિભક્તોનો સમૂહ એકત્ર થઈ ગયો. બાપાશ્રીના પુત્ર પૌત્રાદિક તથા સર્વે સંત હરિભક્તોને આ દુઃખ અસહ્ય થયું, પરંતુ બાપાશ્રીએ બધાયના નાડી પ્રાણ આકર્ષણ કરી સૌને એવું તો બળ પ્રેર્યું કે કોઈ વિલાપ કરી શક્યા નહીં. અશ્રુભીની આંખે બાપાશ્રીને પાલખીમાં બિરાજમાન કરી વિરહના કીર્તન બોલતા બોલતા સર્વેજનોને દર્શનાર્થે બાપાશ્રીની પાલખીને સમગ્ર ગામમાં ફેરવીને 36 સ્થાને લાવ્યા. પછી બાપાશ્રીને દ્રુતથી નવડાવી અગ્નિસંસ્કાર વિધિ કર્યો. એ સમયે હરિભક્તો નાળિયેર તથા ઘી હોમવા સારું અધીરા થઈ વ્યાકુળ થયા અને વિરહની વેદના સમાય નહીં. તે વખતે બાપાશ્રીએ સૌને ધીરજ પ્રેરી એટલે સર્વે શાંત થઈ ઊંચે સ્વરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરવા લાગ્યા. એમ અગ્નિસંસ્કાર થઈ રહ્યા પછી સર્વે સ્નાન વિધિ કરી વિરહના કીર્તન બોલતા બોલતા બાપાશ્રીને ઘેર આવી મંદિરમાં આવ્યા. એ સમયે એકત્ર થયેલ વિશાળ શ્રદ્ધાંજલિ સત્સંગ સભામાં સર્વે પરમ કૃપાળુ બાપાશ્રીના અલૌકિક જીવનના પોતાના સંભારણા ને સ્વાનુભવો મુક્ત કંઠે રજૂ કર્યા. તે સાંભળી સૌના નેત્રો અશ્રુભીના થઈ ગયા. વળી સર્વે સંત હરિભક્તોના મુખમાંથી એ સમયે એક સરખો સુર નીકળ્યો કે આપણામાંથી કોઈને ક્યારેય પણ બાપાશ્રી વિશે જાણે અજાણે મનુષ્ય ભાવ આવ્યો હોય તો તે સર્વની આર્દ્ર નયને અને તપ્ત હૃદયે આ ક્ષણે અંતરમાં તેમની માફી માંગી તેનું નિવારણ કરી લેવું, તો જ આપણે સૌ અહીં એકત્ર થયા તે સાર્થક. દોષની ક્ષમા યાચના અને સત્સંગને વિશે દિવ્ય ભાવ રાખવો એ જ બાપાશ્રીને સર્વોત્તમ શ્રદ્ધાંજલિ છે. જય શ્રી સ્વામિનારાયણ ને તેમના અનાદિમુક્ત બાપાશ્રી. જય શ્રી સ્વામિનારાયણ.